તારીખ 25/7/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રાંક 17 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 17.
મોક્ષ માર્ગીને કુટુંબીઓ વચ્ચે સુખ મળતું હોય એ કલ્પના છે. યોગ્યતા અનુસાર જે કલ્પના કરે છે પોતાને પણ એવી યોગ્યતા છે ને કે એને કુટુંબ વચ્ચે સારું લાગે છે. પોતાના દીકરા હોય, પોતાના સ્વજનો હોય, પૂર્વજનો હોય, સારું લાગે એવી જ્ઞાની માટે કલ્પના છે. પણ જે જ્ઞાસુદા છે તેમ છે એવી સ્થિતિ હોય કે કાળ તો કુટુંબ કાળમાં બહુ કલાક કુટુંબના કાર્યો કાળ જોવા લાગે આ તો આત્માની ભૂમિકામાં અગ્રસર થઈ જાય છે. ત્યારે કોઈ જે પોતાના આત્મા સાધન માટે બધી જગ્યાએથી ઉદાસીન થઈને ઉપેક્ષિત થઈને એક નિજ કાર્યમાં સાવધાન સંલગ્ન થાય છે ત્યારે એને બીજા બીજા ઉદયના કુટુંબ માટે કરવા પડતા કાર્યો બોજારૂપ લાગવા માટે આ આત્માર્થની ભૂમિકાનું પણ એક લક્ષણ છે. તો આત્માર્થનું સ્વરૂપ છે કે એને કુટુંબના કાર્યો કરવા પડે, કરવાનો મસ્ત નથી પણ કરવા પડે પણ એને બોજો લાગે. તો જ્ઞાની માટે કલ્પના કરેલી કે એને કુટુંબીજનોની મધ્યે બહુ મજા આવશે એના માટે બનાવશે જશે તો ખૂબ તો કાળ તો કુટુંબ કાળ કાળ દેખાય છે ક્યાં આ આવી પડ્યું કુટુંબનું કામ આ ક્યાં આવી પડ્યું. એટલા માટે એવા જીવોના કુટુંબિક કાર્યનો બોજો બીજા ઉપાડવાનો પ્રયત્ન કરે છે. કેમ કે કોઈ આત્મા જ હોય તો એને એમ કે મારે તમારે આત્મકાર્ય માટે નિવૃત્તિ જોઈતી હોય તો એ નિવૃત્તિમાં અમે મદદ કરવા તૈયાર છીએ. અને જે પ્રકારે એમાં મદદ કરતા અમારે બોજો ઉપાડવો પડે તમારા કામમાં બોજો અમે ઉપાડી દઈશું. તમે જો આત્માનું કરતા હો તો તમે તમારા આત્માનો સારી રીતે કરો એવી અમારી અનુભૂતના છે. એનું નામ વાત્સલ્ય કહેવામાં આવે છે. એનું નામ વાત્સલ્ય છે. એક પ્રકાર જ્ઞાની નામ ઉષે તો નિરંતર આત્મરમણતા ચાહીએ. મોક્ષ માર્ગીને તો આત્માને રમણતા જોઈએ છીએ, બીજું કઈ જોઈતો નથી. અરે જીસે ધાર્મિક જનો કે સંગ નિભી નહીં રૂચતે ઉષે કુટુંબ સંગ તો રૂચ કહે છે. આ ઉત્તરણ છે ને એમને એટલા માટે લીધું છે. કલકત્તાના મંડળથી પછી એ જરા જુદા પડી ગયા હતા ત્યારે એમને વાંચન છોડી દીધું. પછી એમને મોક્ષ મંડળમાં રહેલા સામાન્ય મોક્ષોની યોગ્યતાનો ખ્યાલ આવે છે. એમને જોયું કે આ સંગ કરવા યોગ્ય જીવો નથી. હવે ધાર્મિક જન છે તો પણ ધાર્મિક દ્રષ્ટિએ સંગ કરવા યોગ્ય જીવો નથી. લોકલાભ લાભ એમાં શું છે કે લોકલાભના જે લોકલાભની કિંમત બહુ છે જગતમાં. લોકલાભ લાભ કહેવાનો અભિપ્રાય શું છે બનાસી પાસે કે જગતમાં લોકલાભે માણસ દબાઈને પણ કરે, ન કરવું હોય દબાઈને પણ કરે. શું દાખલા તરીકે કે કોઈ અનુચિત કાર્ય જે ન કરે કેમ કે એને કરવાની ઈચ્છા હોય તો ન કરે, કેમ ન કરે તો લોકોને લાજ આવી આવી લોકસંઘના કહો લોક લાજ કહો લોકસંઘના જરા વિશ્વાસ પાયા ઉપર જાય છે. પણ તો શું છે કે પોતાને લોક લાગે જે કરવું પડે તે કરે, અભિપ્રાય છે ન કરે, કરવાનો અભિપ્રાય ન કરે. એટલી બધી લોકોની કિંમત આપે છે, લોક લાજની કિંમત વજન પડે છે એના કામ ઉપર. ઈચ્છા કરવું પણ એ કરે લોક લાગે તો એની કિંમત જગતમાં એટલી બધી છે. જ્ઞાનીઓને એની કિંમત મોઢાની લાળ જેટલી છે. તો મોઢામાં જે લાળ પડતી હોય ગલપડી જતી હોય એને કઈ પાછી લેવાની જરૂર નથી. લોકલાજની કઈ કિંમત નથી, મોઢાની લાળ જેટલી એની કિંમત છે. એને કિંમત ઘટાડી શકે અને લોકી ગાબરું એની કિંમત કાંઈ નથી. લોકી ગાબરુંની કાંઈ કિંમત નથી. અથવા જ્ઞાની માટે કોઈ લોકો અભિપ્રાય બાંધે તો અતડા છે, કોઈ ની ભૂલતા નથી. ભલે ને અતડા કહેવાય, ચીજી ખરાબ કહેવું હોય તો તેની આપણે અંદરમાં આપણું કામ કરવું છે ને, જેને ઠીક પડે ચિત્ર એની યોગ્યતા પ્રમાણે એની કોઈ એના ખાતર પોતાની આરાધનાને ગૌણ કરી નાખે લોક લાજ માટે અને બીજાના અભિપ્રાયને અનુકૂળ ચાલવાનો પ્રયત્ન કરે એવું નથી. આ બાબતમાં તો મારી થોડી અંગે ચર્ચા પણ થઈ છે. જ્યારે મેં એ વાત કરી કે મારા વિશે તમે કોઈને કંઈ કહેતા નહીં, એમના હિન્દીમાં શબ્દો એ પ્રમાણે મેં આશા કરતા હું કે આપ મેરે વિશે મેં કિસી સે કુછ નહીં કહેંગે. મારે તો અહીંયા બહુ સંપર્ક નથી, પણ આપને તો અહીંયા ઓછા કરતા પ્રમાણમાં સંપર્ક હોય. બીજાને વાત કરશે તો પછી તેનું કારણ થશે. એટલે શરૂઆતમાં એ વાત આ શબ્દોમાં કહી દીધી. મેં આપસે આશા કરતા હું કે આપ મેરે વિષય મેં કિસી સે પૂછ નહીં. હવે એ જ્ઞાની હતા ને લોકો એમને અજ્ઞાની તરીકે જાણતા હતા કે એની સાથે અજ્ઞાની તરીકેનો વ્યવહાર પણ કરતા હતા એ મુમુક્ષુ જાણીને. તો એ પસંદ છે જ્ઞાનીને, એમાં કાંઈ વાંધો નથી. એમને તો ભલે અજ્ઞાની જ્ઞાનીને વર્તે, પણ જ્ઞાની તરીકે પ્રસિદ્ધ થયા પછી અનેક પ્રકારના જે ઉપદ્રવ શરૂ થાય તે ઉપદ્રવની ઉપાધિ એમને લીધી. અને એમ હોવામાં પણ એમની વિચિક્ષણતા છે અથવા જ્ઞાનીનું જ્ઞાનીપણ છે. અજ્ઞાનીપણે રહેવામાં પણ જ્ઞાનીનું જ્ઞાનીપણ છે. અત્યારે તો કાળ ઘણો ખરાબ છે. અજ્ઞાની થઈને રહેવું છે લોકોની વિશે, જ્ઞાની થઈને નથી રહેવું પણ અજ્ઞાની થઈને રહેવું છે. એ તો ઉપદ્રવ નથી, મોટો પ્રસંગ ઉભો થાય.
બીજા જે અજાણ માણસોને તો નુકસાન થઈ જાય
એવું છે કે પાત્રતા વાળા ઠેકાણે પડી જાય છે. પાત્રતા વાળા ઠેકાણે પડી જાય છે, પ્રસિદ્ધ થયા તો પણ કે બધાને એક સરખો અભિપ્રાય છે એવું તો અત્યારે જોવામાં આવતું નથી. એટલે અને એ પોતે બીજાને ક્યાં ચિંતા કરે, એ પોતે પોતાની ચિંતા કરે, બીજાને કરે મને શું નુકસાન થશે એ વિચાર પહેલા કરે છે. એવો અભિપ્રાય નથી હું બીજાને ભૂલું કરું અને હું બીજાને ભૂલું કરવામાં નિમિત્ત પૂરું, એવો અભિપ્રાય નથી. હું તો મારું કરવા નીકળ્યો છું, મારું હિત કરવાની મને એક ભૂમિકાએ બહુ તીવ્ર ભાવના થઈ હતી. ઘણી તીવ્ર ભાવના થતાં મારું હિત થવાનો પ્રસંગ પણ વિનો અને મારું હિત થયું પણ ખરું, પણ હજી મારું હિત પૂરેપૂરું નથી થયું અને પૂરું હિત કરવાની મારે શીઘ્ર ઈચ્છા છે. તો હું મારા કામને લાગી જાઉં અને એવું મારું કામ પૂરું કરવા જતાં વચ્ચે કાંઈ વિક્ષેપ પડવાની પ્રકાર ઉપડતો હોય તો એનાથી મારે ખસીને ચાલવું જોઈએ, એનાથી દૂર તરીને ચાલવું જોઈએ. જો એનાથી હું તરીને ન ચાલું તો એમાં ફસાવાનો મારો આવે તો વિવેક કરે છે, પોતાના હિત સંબંધીનો એ વિવેક કરે છે. એટલે છેલ્લો પણ જયારે થોડાક માણસો પરિચય વધી ગયો ત્યારે પણ એમને એ વાત પ્રેરિત કરી છે. બાર ચૌદાના નિવૃત્ત થઈ ગયો છે, છોકરાઓ સંભાળ્યો છે, ધંધો તો નરેશભાઈ વધારે સંભાળ્યો, રમેશભાઈ જે ભણતા હતા પછી તો બે ભાઈ કામ કરે. શરૂઆતમાં રમેશભાઈએ ભણતા ભણતા મદદ કરી હતી, પછી આગળની ડિગ્રીઓમાં તો ઘણું રોકાઈ જવું પડે એટલે ઊંચા ભણતરની અંદર કોઈ મદદ કરી શકે નહીં. નાના ભાઈ તૈયાર થઈ ગયા એ વધારે સંભાળ કરે. છોટી મોટી વાત ને એવું લોકો પૂછ લે તમે, બાકી તમે બાર ચૌદા ની નિવૃત્ત લો, તમે પૂરો નિવૃત્તિ લેકર કે બેઠ જા. તમે તો પછી સોનગઢે જ આવશો ને, કોઈ નિર્ણય તો નહીં ક્યાં પણ સોનગઢ આના હોવા દો દત્તે ગુરુદેવ કા વ્યાખ્યાન और मैं और मेरा कमरा ये चर्चा फर्चा नहीं चलेगी. ठीक हमारे ऊपर हर चर्चा मतलब बता भेगा होता था इनके पास कई दिन बाद चर्चा फर्चा पीछे हूँ चलावीश हम निवृत्ति स्थल में आईश तो हूँ हमारो एक तो गुरुदेव अव्या आ सीवा हूँ कई प्रवृत्ति नहीं करूँ. पची एक बात करी આને લાગે છે કે ભૂતકાળની વેગ મુજે સાધારણની ઓકા શું છોડને મેં દિક્કત કરી છે, હવે મુજે કોઈ પરિચય બનાના નહીં. એટલે એમણે આ ટાઈમે આવતા હતા પણ એમને અંદરનો અભિપ્રાય શું હતો, 56 સાલમાં જે વાંચન છે તો પણ એમનો અભિપ્રાય શું નીકળ્યો છે પત્રની કે જેસે ધાર્મિક સમજનો કે સંઘ બી નહીં રૂચતે, કારણ કે જે આવતા હતા એની યોગ્યતાનો તો ખ્યાલ આવી ગયો હતો. એટલે જોયું કેટલાક તો વિરોધ કરે છે એ ખબર હોય, એમને ખ્યાલ તો આવી જાય કે આને મેળ પડતો નથી. એટલે એ કે ભલે ધાર્મિક જન કહેવાય પણ એનો સંઘ એને રૂચતો નથી. ઉસે કુટુંબ સંઘ તો રૂચી કેસે શકતા એને એવી કુટુંબ તો એ કોઈ નથી સમજતા. આ તો હજી કંઈક ચર્ચા કરવા ભેગા થાય છે બોલો તો એબીસીડી સમજતા નથી ઘરે બોલ્યા છોકરાઓ પણ કેવી રીતે રૂચે સામાન્ય રીતે ત્યાં તત્વજ્ઞાન વિશે પ્રવૃત્તિમાં જે સંભળાવનારા હોય એને સાંભળનારા મળી જાય એ જે રૂઢિ છે એ રૂઢિ અનુસાર લગભગ પરિસ્થિતિ થતી હતી. ચાલો અહીંયા ચર્ચા થાય છે ચાલો સાંભળો. પછી આપણે થોડીક પદ્ધતિ વિશિષ્ટ પ્રકારની હતી, થોડો કુતૂહલ પણ વધે ખાણ થયું તો સાવ બીજી જ વાત છે. ભલે જ્ઞાની તરીકે માને ને ઓગ સંજ્ઞાય માને એ બીજી વાત છે, ન માને એ બીજી વાત છે, માને તો ઓગ સંજ્ઞાય બીજી વાત છે, માને તો ઓળખીને માગે એ ત્રીજી વાત છે. બીજાના મનના પરિણામ અરે વિકલ્પાશ્રિત પદાર્થ છે બી લાભ નહીં, સાથે વિકલ્પ છે બી લાભ નહીં. વિકલ્પના વિષયભૂત કોઈ પદાર્થોથી આત્માને લાભ નથી અને એવા વિકલ્પોથી પણ આ આત્માને કાંઈ લાભ નથી. આ અભિપ્રાયમાં ઊભા છે આપને લિખા કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે તીવ્ર ભાવના હોય તો પાપનો ઉદય પ્રવૃત્તિને પુણ્યનો ઉદય થઈ જાય, તમારો પાપનો ઉદય છે અને તમે સ્વામગઢ ગુરુ સંઘમાં આવી શકતા નથી, પણ જો તમારી ખરેખર તીવ્ર ભાવના હોય ને તો તમારો પાપનો ઉદય પછી પુણ્યનો ઉદય થઈ જાય ને તમને ગુરુદેવનો સંઘ મળે, પણ તમારી ભાવનાની ખામી છે ને બીજું ઠીક છે. જરા ઓળંગો લખતા હતા, ઓળંગો બહુ આપતા હતા, એને ઉત્તર આપ્યો છે એ વાતમાં કે વિકલ્પ અનુસાર પદાર્થ થી પ્રાપ્તિ હોના પુણ્ય નહીં. કોને કહેવું કે વિકલ્પ પ્રમાણે બહારમાં પદાર્થ ની પ્રાપ્તિ થઈ જાય માટે પુણ્ય છે એમ નથી, વરને તીવ્રતા પરસ્પર મંદતા હોના પુણ્ય હે. કસાય શબ્દ અધ્યાર છે, કસાયની તીવ્રતા મટીને મંદતા થાય તે પુણ્ય ભાવ છે, કસાયની તીવ્રતા થાય તે પાપ ભાવ છે. અતો રાગ છૂટને અથવા કમ હોને મે સુખ હૈ, એ દ્રષ્ટિએ જોઈએ તો રાગનો રસ ઓછો થાય કે રાગનો રસ મટે એમાં આત્માને સુખ છે, પદાર્થ કે ફિલ્મ ને નહીં. આત્મા શુદ્ધ રાગ કે મંદતા હોય એવી વાત માટે આત્માનો આશ્રય કરતા કરતા રાગ નો રસ ઘટી જાય એ ભાવના છે. બીજી ભાવના ગુરુદેવ કહેતે હૈ એમ કરીને ગુરુદેવ શું કહે છે એ વાત પોતાની વાત ગુરુદેવ ના નામે નાખે છે. શું પોતાના અવતરણ ચિહ્નમાં છે એ વાત એમને આત્મતર્મમાંથી ઉદ્ધરણ કરેલી છે. ઈચ્છામાં સાવધાનપણું જ્ઞાનીને નથી, જ્ઞાનીને ઈચ્છા થાય છે પણ ઈચ્છામાં સાવધાન પણ આ ફેર છે. સ્વરૂપમાં સાવધાની હોવાને લીધે અથવા સ્વરૂપની સાવધાની નહીં છૂટતી હોવાને લીધે, કેમ કે વેદન પણ સાવધાનીથી વેદન છે, જો સાવધાની ન હોય તો વેદન છૂટી જાય, એટલે ઈચ્છામાં સાવધાન પણ જ્ઞાનીને નથી. બહુ સૂક્ષ્મ વિષય તો એવો છે કે વેદન અંતરંગ અંશમાં છે અને બાહ્ય પ્રવૃત્તિ જ્ઞાનના બાહ્ય અંશની સાથે સંબંધિત સંબંધ ધરાવે છે, પણ એટલો બાહ્ય અંશ એકાકાર નથી થતો એનું કારણ ઉપયોગ બાર અને અજ્ઞાની નો ઉપયોગ બાર તો જ્ઞાની અજ્ઞાની એકાકાર થઈને વર્તે છે, જ્ઞાની કેમ એકાકાર થઈને નથી વર્તે એવું એવી જ ક્રિયા કરે છે. જે ક્રિયા અજ્ઞાની કરે છે તે જ ક્રિયા જ્ઞાની કરે છે, પૂજા ભક્તિ કરેલી હોય ને આપણે અથવા અશુભ પ્રવૃત્તિ હોય છે તો એનો ઉપયોગ ત્યાં એકાકાર કેમ થતો નથી, કે તે જ પર્યાયમાં વેદન છે એમાં વેદનનો વિષયભૂત આત્મા પણ છે અને ત્યાં એની સાવધાની છે, એટલે બાહ્ય જે અંશ ગયો એમાં સાવધાની નથી. એટલે જ્ઞાનમાં જે સાવધાન થવાનો જે ધર્મ છે એ ધર્મ એનો આ બાજુ છે ઓલી બાજુ નથી, પ્રવૃત્તિ હોવા છતાં ઉપયોગ જાય છે પણ સાવધાનીનો અંશ એમાં નથી, સાવધાનીનો ધર્મ એમાં નથી, સાવધાનીનો ધર્મ આ બાજુ છે, વેદન છે એ બાજુ. એટલા માટે એકતા નથી, એકત્ર નહીં થવાનું આ કારણ છે.
જેની આ બાજુ ઉપયોગ લાવે છે દેવ શાસ્ત્ર ગુરુના પ્રસંગમાં સાવધાની અનુકૂળ સંયોગમાં પડી છે, એની સાવધાની અનુકૂળ સંયોગમાં પડી છે, એટલે એને અહીંયા આવવા છતાં પણ ઓલા વિચાર આવી જાય છે.
વિચાર આવી જાય છે અને એ સાવધાની એને પોતાના સ્વરૂપ સન્મુખ થવા દે છે, પરિણતિમાં છે ને, સામાન્ય પરિણતિ થઈ ગઈ છે એટલે એની અસર ઉપયોગ ઉપર છે. અને પછી ઉપયોગ શાસ્ત્રમાં લગાવે છે કે આત્મા શુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપી છે, ધૂળ છે, અપરિણામી છે, એક છે, પૂર્ણ છે, પણ સાવધાની આવતી નથી. એમાં એટલે સન્મુખ એને નથી થવા દેતી, પરને સાવધાને સ્વસન્મુખ થવા દેવી અને સ્વરૂપને સાવધાને પર સન્મુખ થવા દેવી. પર સન્મુખમાં તો લડાઈમાં ઉભો હોય છે, નથી ઉભો. સાવધાની જે જોઈએ તે આત્મામાં ઉભો છે, લડાઈમાં નથી ઉભો. કેમ કે સાવધાની નથી એને, એને ત્યાં સાવધાન થવા જ નહીં જોઈએ. સ્વરૂપને સાવધાને એને ત્યાં સાવધાન નહીં થવા દે. અને જે પરમાં સાવધાન છે એને સ્વરૂપમાં સાવધાન નહીં થવા દે. અંતર સુખ રસ ગતા તો દુઃખ ઘણું હોય છે. સુખમાં પડ્યા છે, સુખમાં એ જળની પર્યાય છે એને એમ વેદે છે. એનાથી એમ વેદે છે કે વિદ્ય વેદક બલા હે વેદાત વિદ્ય વેદક બલા. મારા વિચાર મૂકી છે અભેદપણે વૈદ્ય વેદક પણ પોતાના વેદાતા વેદાતું હોવાના હું બળવાન પણ હોવાને લીધે બલાપ એટલે એના બળને વર્ષ જે મોક્ષની ભૂમિકામાં વેદજ્ઞાનનો પ્રયોગ વૈદ્ય વેદક ભાવનાની મુખ્યતાથી જ્ઞાનને કેળવી કેળવીને અનુભવ સુધી વ્યાખ્યા ટીકાકાર પછી જે વેદજ્ઞાનની ધારા રહે પરિણતી રહી એના બળથી શરીરની વેદનાને એ જડનો પર્યાય જાણે છે, જીવનું સ્વરૂપ નથી એમ જાણે છે. પોતાના વેદ વેદક ભાવથી પ્રત્યક્ષપણે એ બાહ્ય છે અને પર જે જણાય તેમ એ જણાય છે. વેદના નથી જણાતી એમ નથી, પણ પર જે જણાય છે એમ ત્યાં જ્ઞાન ની સત્તા વેદ્યવેદક ની સત્તા નથી. જ્ઞાન એટલે વેદ્યવેદક ની સત્તા નથી, બુદ્ધિ ની સત્તા નથી. ઈચ્છામાં સાવધાન પણ જ્ઞાનીને નથી એનો અર્થ એમ થાય છે કે અસાતાની વેદના છે એ વેદ્ય વેદકપણાને કેળવણીનો પ્રયોગનો બહુ સારો અવસર છે.
અવસર
જે શરીરની વેદના છે, રોગની વેદના છે, પીડા છે, એ મુમુક્ષુ જીવ માટે અને જ્ઞાની જીવ માટે પોતાના જ્ઞાન વેદનને કેળવવાનો બહુ સારો પ્રયોગ કરવાનો અવસર છે. માટે વેદના ભય જ્ઞાનીને કે મુમુક્ષુને હોય ને એને ભય નથી, રોગ આવશે ને પીડા થશે તો એ પ્રશ્ન એને. પણ બળ પોતે પર વેદન ની અંદર પોતાના અભ્યાસે કરીને પોતાને કલ્પે છે ત્યાં એને વેદ્ય વેદકપણાનું બળ નથી. જ્યારે મુમુક્ષુની ભૂમિકામાં વેદે વેદકપણાના ભેદ જ્ઞાનના પ્રયોગે કરીને એટલું કેળવી લીધું છે બાળક કે અણુ સ્વાનુભવમાં આવ્યો અને સ્વાનુભૂતિમાં આવ્યા પછી જે પ્રવૃત્તિ પાછી શરૂ થઈ વિકલ્પાત્મક દશામાં ત્યારે એની બળ કેળવાયેલું બળ એની કાંઈ મૂડી છે. એટલે બારી વેદનાને વેદતા નથી, શરીરની વેદનાને એ વેદતા નથી, એનો ભય પણ એને લાગતો નથી. ઉલટાનો તે વખતે તે વધારે જ નિર્જરા કરે છે, જે સામાન્ય પ્રસંગોમાં નિર્જરા ન કરે એ રોગના ઉદયના કાળમાં જ્ઞાની વધારે નિર્જરા કરે છે. પણ જે વેદનારો છે એ જ વેદાય છે, પછી ભેદ ક્યાંથી વચ્ચે હોય? એના ઉપર શ્રીમદજી નો પત્ર બહુ સારો છે. સાતા અસાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા એવા મહાન પુરુષો. મહાન પુરુષો એ શું કહ્યું? બીજું બધું તો ઠીક, પૈસા જાય તો કાલ કમાઈ જશે, બીજું કાંઈ પણ નુકસાન થાય ને તો એનો એ સબસ્ટિટ્યુટ મળે છે. ચાલો ભાઈ, બાસમતી ચોખા ન મળે તો હાથા તો મળે છે, અને ચોખા ન મળે તો ધાર તો મળે છે, પેટ તો ભરાય છે. પણ પીડાનો કોઈ ઓલ્ટરનેટિવ નથી, શરીરની પીડાનો કોઈ સબસ્ટિટ્યુટ નથી કે એની અવેજીમાં બીજું કઈ લાવી શકાય. અને એ કોઈ રીતે કોઈ જીવને સંમત નથી, પીડાનું દુઃખ કોઈ જીવ સંમત કરતો નથી. ત્યારે મહાન પુરુષો જે અતિ બુદ્ધિશાળી હતા એને જોયું કે આનો મૂળ ગોતી કાઢવું જોઈએ, થઈ ક્યાંથી અને આ કેમ આ થઈ છે એનું કારણ ગોતી, અને કારણ પાડજો તો એનું કાર્ય મળે જ નહીં, પછી પીડા થાય જ નહીં. રોગના મૂળમાં જવાનો પ્રયત્ન કર્યો તો કે એના મૂળ કારણોને ગવેષતા એવા મહાન પુરુષોને એવી રીતે વિલક્ષણ એટલે કોઈ વિચિત્ર અસાધારણ સ્વઆનંદ આશ્ચર્ય વૃત્તિ ઉદ્ભવી, આનંદ સાહેબની વૃત્તિ ઉદ્ભવી કે સાતા કરતા અસાતાના ઉદય વખતે જો અસાતાને કોઈ ઈચ્છતું નથી તો કે સાતા કરતા અસાતાના ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તે તીવ્રપણે ઉદય સંપ્રાપ્ત થયે. જો કેવી ભાષા નાખે છે, તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું અને તે સમયે અધિકપણે કલ્યાણકારી સમજાતો, કેમ કે અધિક નિર્જરાનું કારણ એવું કહેવાળી એને શું છે કે સાકાર થઈ છે અને એ શાંતપણે વેદી રહ્યા છે. જ્યારે એમને લખ્યું કે આપણી કૃપાથી મને અસાતા તો ઘણી છે પણ આપણી કૃપાથી અસાતાના કાળમાં પણ શાંતિ વિદાય છે, એના ઉપર આ એક વાત નીકળી ગઈ છે. કરીને મતલાથી બહુ સારો પત્ર છે,
Thank you.
અહીંયા કહે છે કે ઈચ્છામાં સાવધાન પણ જ્ઞાને નથી, એમ રોગમાં પણ પીડામાં સાવધાન પણ જ્ઞાની ને નથી. કેમ કે ઈચ્છા પણ રોગ છે, જ્ઞાને ને તો ઈચ્છા પણ રોગ છે, દુઃખદાયી છે. જે દુઃખનો પ્રસંગ હોય એમાં 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 સાવધાન કેવી રીતે થાય? એને તો ટાળવા માટેનો પ્રયત્ન કરે. ઈચ્છામાં સાવધાન પણ જ્ઞાને ને નથી, પોતાના સ્વભાવનું સાવધાન પણ પ્રદેશે પ્રદેશે ને માત્ર ચૈતન્ય ચૈતન્યમાં આનંદ હી આનંદ છે. કેવી રીતે અંતર સાવધાની કરે છે એને ભાષામાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ભાવ તો ભાવ છે પણ ભાષામાં આ રીતે મૂકું છું કે પ્રદેશે પ્રદેશે લાખો ક્ષેત્ર લઈ લીધું, ચૈતન્ય પિંડ લઈ લીધું લક્ષ્મણ. અને ચૈતન્ય ચૈતન્ય આનંદ આનંદ જેવા ક્રોધ ભરેલી ભરચક ભરેલી શબ્દ એ વાપરતા લબા લબ ભરા આનંદ આનંદ છે ગુજરાતીમાં એને લસ લસતો કહેવામાં આવે છે. આ શેરામાંથી ઘી છૂટે છે ને, ઘીથી તરબોળ શેરો હોય ત્યારે શું કે ખાલી માપ્યું છે ત્યાં રેલા હલવા માંડે ઘીના ચૈતન્ય ચૈતન્યમાં આનંદ હી આનંદ છે. ઓતપ્રોત વસ્તુ સ્વરૂપ રચના પર્યાય ને સ્વતઃ હી હું જા રહી છે. સ્વરૂપાકાર પર્યાય છે એ પર્યાયને સ્વરૂપ રચના છે. એ તો સહેજે સહેજે થઈ જ રહી છે, થયા જ કરે છે, હવે જા રહી છે. બહુ સારો ભાવને કહેતા એ તો એમને સ્વરૂપ રચના પર્યાયમાં સ્વયં પોતાની મેળે આપોઆપ થયા જ કરે છે ને થઈ જ રહી છે ને વૃદ્ધિગત પણ સહેજે સહેજે થઈ રહી છે. ઈચ્છા તોડું સ્વરૂપથી વૃદ્ધિ કરું આદિ વિકલ્પો કા જે સહજ સ્વભાવ ને સહજ એ અભાવ હે બીજા વિકલ્પો ક્યાંથી આવે? પણ ઈચ્છા તોડું મારા સ્વરૂપની વૃદ્ધિ કરું, સ્વભાવની વૃદ્ધિ કરું, પરિણામમાં શુદ્ધિની વૃદ્ધિ કરું એ વગેરે વિકલ્પોનો પણ જે સહજ સ્વભાવમાં સહજ અભાવ છે. અરે સહજ શુદ્ધ પર્યાય કા જે ત્રિકાલી ધ્રુવ વસ્તુ મેં સહજ એ અભાવ હે એસી નીતિ વસ્તુ મેં હું. આમ દ્રષ્ટિનો જે પરિણમન છે આ પ્રકારે જોરથી વર્તે છે કે એવો ધ્રુવ સ્વભાવ તે જ હું છું. ત્રિકાળી પરિપૂર્ણ હું, ત્રણેય કાળે હું પરિપૂર્ણ છું. એસી દ્રષ્ટિ એક વાર અવશ્ય અવશ્ય બુજાવ. હવે લખનારને એમ કહે છે તમને પણ આવી દ્રષ્ટિ એક વાર અવશ્ય બુજાવ. અમે તો એ દ્રષ્ટિમાં આવી ગયા છીએ પણ હવે તમને પણ એવી દ્રષ્ટિ એક વાર બીજા. બસ સુખ સમુદ્ર કા દરિયા એકદમ સહજ પડેગા. જે જ્યાં દ્રષ્ટિ થશે ત્યાં અંદર જે સુખનો સમુદ્ર ભેરો છે ઉછળીને બહાર આવશે એમ કહે છે. ઉછળીને બહાર આવશે એટલા માટે એવી વાત એવી રીતે લીધી છે કે જ્ઞાનીને સ્વરૂપ દર્શનની દ્રષ્ટિ થાય છે ત્યારે આનંદનો વિકલ્પ નથી હોતો. આનંદ પ્રગટ કરવાનો વિકલ્પ નથી હોતો પણ જે સ્વરૂપ લક્ષ્યમાં આવ્યું છે એ લક્ષ્ય ઉપર પુરુષાર્થનું બળ એટલું બધું ભીંસ મારે છે કે જ્યાં મિથ્યાત્મના છેલ્લા અવશેષો પણ ખતમ થઈને ત્યાં દ્રષ્ટિ સમ્યક થઈ એટલે શ્રદ્ધાનું બળ સાથે શ્રદ્ધાના બળ સાથે પાછું પ્રસાદનું બળ હતું, આ શ્રદ્ધાનું બળ બીજું બની અંદર પૂરતી થઈ ગઈ, બે બળ ભેગા થયા, જ્ઞાન બળ, શ્રદ્ધા બળ અને પુરુષાર્થ બળ, જ્યાં સ્વરૂપની સાથે એકાકાર થયો, ત્યાં અંદર કોઈ એમનો પાતાળ છોડીને કોઈ ઘરો બહાર નીકળ્યા આપણા પાણી નીકળે છે ને, તો 500 ફૂટ નીચે પડ કર્યું હોય વગર મશીનરી એ ઉપર બહાર આવે, એટલા ફોર્સથી બહાર આવે કે આશ્ચર્ય થાય કે અંદર કેટલું બધું ભર્યું છે ને આટલું બધું બહાર આવે, એ વખતે જે આનંદ બહાર આવે છે એ એટલો બધો ઉછળીને બહાર આવે છે કે એને એમ ચડે આ તો વિકલ્પ નહોતો આનંદ નહોતો, પૂર્વ પર્યાયમાં તો આનંદ ન વિકલ્પ નહોતો, સ્વરૂપે કા સ્વરૂપ પ્રત્યે મીઠ માંડી હતી, મીઠ માંડી હતી એટલે ને પેલો તાટક કરે છે ને, ટકટકી લગાવે છે, એમ સ્વરૂપ પ્રત્યે ટકટકી લાગી ગઈ હતી, પણ અંદરથી તો આનંદનો સુધર્યો પૂછ્યો હતો, એ તો નવો ચમત્કાર થઈ ગયો.
એકાગ્રતા
જોર કરતો હતો સ્વરૂપ પ્રત્યે, એમાં શ્રદ્ધા પ્રત્યે સ્વસંવેદન જ્ઞાન પ્રત્યે, અને એ ક્ષણે આનંદ નો દરિયો ઉછાળો મારીને બહાર આવ્યો, એનું એક મોજું બહાર આવ્યું, કારણ કે દરિયામાં ભરતી આવી સીધી એમ કે બસ સુખ સમુદ્ર કા દરિયા એકદમ સહજ ઉછળ પડી ગયા, એકદમ માં એ ભાવના થતો કે પેલા કઈ વિકલ્પ તો નહોતો આનંદ નો, વિચારે નહોતો આનંદ નો, એકદમ સહેજ સહેજ સહેજે ઉછળીને બહાર આવશે. બેકાર હવે મારા માટે તમે શું વિકલ્પ કરો છો, એ તમારો વિકલ્પ બેકાર છે, કોઈ પરના માટે વિકલ્પ કરવો એ બેકાર છે, અરે મેં બિના કિસી કે પરિપૂર્ણ છું, અરે હું તો કોઈના વગર અત્યારે પરિપૂર્ણ છું, એક વાર એસી શીઘ્ર ભાવના હોય એવી સ્વરૂપની તીવ્ર ભાવના હોવી જોઈએ, આ કોઈ સામાન્ય વસ્તુ કે બોધકા અવસર જોવા બોધથી ભાવનાથી નો અવસર આવે છે, એ સિદ્ધાંત આવી ગયાની અંદર આત્મસ્વરૂપની તીવ્ર ભાવનાથી આત્મજ્ઞાન પ્રગટવાનો એ સિવાય બીજું કોઈ સાધન નથી. પરમે સાવધાની પણ આ નહીં, સૌમે સાવધાની પણ આપણા આ પત્રમાં તો ઘણી વાત લીધી છે. અરે દ્રવ્ય સામાન હવે પોતાના મૂળ સ્વરૂપને સંબોધે છે, અરે દ્રવ્ય સામાન તેરે પ્રતાપ છે જુગતી હોય પર્યાય, એટલે પરિણામ બી સહજી ખરી વધી જતી છે, ઓર અનાદિ કા બોજા પ્રતિક્ષણ હઠક હટતા જાતા, ઉત્તરો ઉત્તર સુખ કી વૃદ્ધિ હોતી જાતી હૈ, ધન્ય હૈ તેરા બોધ. દ્રવ્ય સામાન્યને બહુમાન કરે છે, અને દ્રવ્ય સામાન્ય પોતે છે ને પોતે પોતાને સંબોધન કરે છે કે તારા પ્રતાપથી તો જે આ પર્યાય જીતી ગઈ, તારા પ્રતાપથી આ પર્યાય જોતી છે, એટલું વજન પડ્યું એને, તમે જોતા એટલી બધી અસર ઝીલી એવી પર્યાય સ્વગ્રહની કે એને એ ઝૂકી ગઈ, અને સહેજે જે પરિણામ ઉત્પન્ન થયું, ખડું થયું, ઊભું થયું, જે પરિણામ ઊભું થયું એમાં અનાદિનો વિભાવનો બોજો છે, એ ક્ષણે ક્ષણે અભાવ પામતો જાય, એટલે કે નિરુપાધેવી દશા પ્રતિક્ષણ વધતી જાય છે, ઉપાધેવી દશા પ્રતિક્ષણ વધતી જાય છે, ઉત્તરો ઉત્તર સુખ કી વૃદ્ધિ, અને પ્રતિક્ષણે આત્મિક સુખની પણ વૃદ્ધિ થતી જાય છે, સુખ ગુણ છે એ પણ વિકાસ પામતો જાય છે, વિતરાગતા પણ વિકાસ પામતી જાય છે, રાગનો ગોજો હટતો જાય છે, ખસતો જાય છે, આને એક શબ્દમાં નિર્જરા કહે છે. આ બધા ગુણોને એક શબ્દમાં નિર્જરા કે શુદ્ધિની વૃદ્ધિ કે અશુદ્ધિનો નાશ કે એક શબ્દમાં એને નિર્જરા કહેવાના. ધન્ય હે તેરા બોધ હે દ્રવ્ય સામાન્ય, તારા બોધ ને પણ ધન્ય છે. તને ધન્ય છે અને તારા બોધ ને પણ ધન્ય છે. પણ પોતે બોધ સ્વરૂપ છો, ગુરુદેવ કહેતે હૈને ગુરુદેવ ના વચનો કે જ્ઞાની ને જ્યાં સ્વરૂપ નિધાન પ્રત્યુ ત્યાં પર્યાયમાં જોવાની આવી ચર્ચાનો વિષય માં ગુરુદેવ પ્રત્યે બહુમાન આવ્યા વિના નાની ને જ્યાં સ્વરૂપ નિધાન પ્રત્યુ ત્યાં પર્યાયમાં જોવાની આવી જાય છે. વીર્ય ઉલ્લાસ આવે છે ને, એટલે શરીરમાં નહીં પરિણામમાં જોવાની આવી જાય છે. નિર્ભયતા અને નિશંકતા બાદ અને શાશ્વત સ્વરૂપ છું, મને ભય છું, મને શંકા, શંકા જ્યાં શંકા ત્યાં ભય, ભય પણ નથી ને ભયનું કારણ શંકા પણ. શંકામાં જ ભય જન્મી જાય છે, શંકા થતી વખતે જ ભય. ક્ષણે ક્ષણે અબંધ સ્વરૂપ પ્રગટ થતું જાય છે અને પોતાને પ્રતિક્ષણ પ્રતિ પર્યાય એક એક પર્યાય અબંધ સ્વરૂપ છે વધારેમાં વધારે પ્રગટ થતું જાય છે. એટલે કે જ્ઞાનમાં સ્વરૂપ ગ્રહણ કરવાની સ્વપ્રગ્રાહક શક્તિ લીધી છે ને રાજમલજીએ, એમાં સ્વરૂપ ગ્રહણ શક્તિ છે એ વધતી જાય છે. પરનું ગ્રહણ નહીં વધે કદાચ, ઉઘાટમાં વધે જેમ છે ઋતિને ઉઘાટમાં તો વધે, પણ સ્વરૂપ ગ્રહણ શક્તિ વધી ગઈ છે. કોઈ સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણ સ્થાને સ્વરૂપ ગ્રહણથી સ્વરૂપ અનુભવ કરે, સ્વરૂપ ગ્રહણ કરીને સ્વરૂપ અનુભવ કરે અને શિવભૂતિ મુનિ જેવા મુનિ દશામાં સ્વરૂપ અનુભવ કરે તો એને પોતાનું સ્વરૂપ ગ્રહણ કરવાની જ્ઞાનની જે શક્તિ છે એ મુનિને વધી જાય છે. સમ્યક દ્રષ્ટિ 14 ગુરુધારી હોય ને તો હોય છે, 12 અંગધારી હોય તો હોય છે. 12 અંગધારી લ્યો સમ્યક દ્રષ્ટિ, શારીરિક સમ્યક દ્રષ્ટિ લ્યો અને શિવભૂતિ મુનિ જેવા મુનિ લ્યો તો સ્વરૂપ ગ્રહણ શક્તિ મુનિરાજને વધારે જ્ઞાનની હો. ભલે આને ચૌદ ગુરુ નો ઉદાહરણ છે, એક સ્વરૂપ ગ્રહણ કરવું, વિશદપણે સ્વરૂપને ગ્રહણ કરવું અંદરમાં, કેવી રીતે એની વિશદતા છે જ્ઞાનની, વિશદતા નિર્મળતા છે. એ નિર્મળતાને લઈને જે સ્વરૂપ ગ્રહણ કરવું એમાં તારતમ્ય ભેદ છે. એ જ્ઞાનનો અંતરંગ તારતમ્ય ભેદ છે અને એ પ્રગટ થયો છે સમ્યક દ્રષ્ટિને એ ભૂમિ દશામાં વિકાસ
મુનિરાજની સ્વરૂપ ગ્રહણ શક્તિ તીવ્ર થતી જાય છે અને અનંતર ક્ષણે તો એ કેવળ જ્ઞાન લેવાના છે. અનંતર ક્ષણે તો કેવળ જ્ઞાન લેવાના છે અને આનું એટલી તીવ્ર સ્વરૂપ ગ્રહણ શક્તિ હોવા છતાં બાહ્ય છે તો ભાવ મંદ જેવું હોય, બાહ્ય છે યાદ ના રહે એવું હોય.
હા, એટલો વિકાસ ઓછો હોય. બહિરંગમાં જ્ઞાનના બહિરંગનો વિકાસ એટલો ઓછો હોય, જ્ઞાનના વેદક બલાદનો અંતરંગનો વિકાસ એટલો બધો જબરજસ્ત હોય એવું જ નથી. એટલે એ જ્ઞાનનું આવરણ ફ્રાક થઈને ફાટે એવું કીધું કેવળ જ્ઞાન મતી સ્વરૂપમાંથી સૌથી મનોપ્રિય જ્ઞાન નો કેવું જ્ઞાન. મનોપર્ય જ્ઞાન તો મુનિ દશાની વિશુદ્ધતાના નિમિત્તે થાય છે, એ પહેલા તો કોઈને થાય નહીં. પણ સત્શાસ્ત્રોની અંદર, અધ્યાત્મ શાસ્ત્રોની અંદર એ મનોપર્યોગ જ્ઞાનની એટલી પ્રશંસા નથી જેટલી ભાવસ્વરૂપ જ્ઞાનની પ્રશંસા છે. જે વેદ્ય વેદરૂપ સ્વરૂપમાં છે એની જેટલી પ્રશંસા છે એટલી પ્રશંસા મનોપર્યોગ જ્ઞાનની નહીં જોવા મળે. વિશુદ્ધિના બીજાને હોય ને પણ ભાવસ્વરૂપ જ્ઞાન જેટલું મહિમા સંસ્કૃત ની અંદર જોવામાં આવતો નથી, અધ્યાત્મ શાસ્ત્રો માં જોવા મળે. એ શું બતાવે છે? એ ચોક્કસ મહેન બતાવે છે કે જ્ઞાનના બહિર્મુખી ઉઘાડ બાજુનો મહત્તા નહીં કરે, ઓછો હોય વધારે હોય એની કિંમત નથી. અનુભવ પ્રધાન માર્ગ છે અને અનુભવ પ્રધાન માર્ગ હોવાથી તો અનુભૂતિની લાઈન પકડ, એના મૂળિયા પકડ, એના પાયા પકડ અને એ લઈને ચડી જાય એમ કેવું છે. તો સંકેત છે એ વજનની અંદર. ક્ષણે ક્ષણે અબંધ સ્વરૂપ પ્રગટ થતું જાય છે, નિર્ભયતા અને નિશંકા થતી જાય છે. વર્તમાન પુણ્ય ભાવ થાય અને તેનું ફળ હોય એવી માનછા જ્ઞાની ને નથી, હોય તો એ જ્ઞાની કહેવાય. ભાવ થાય ને એનું ફળ ભવિષ્યમાં થાય ને કાલ ને એક ક્ષણ પછી ચિંતા કરતા નથી, પુણ્યનું ફળ આવે ને રાહ જોવે ને અભિલાષા રાખે એ જ્ઞાની પણ હોય.
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ નારાયણ જય જય.